તો આજે 114 અને 115મી ગાથા. સમાધાનમાં પહેલું ગ્રુપ જે હતું 97 to 107, 97 થી 107, હા, બધી શંકાઓનું જેમાં સમાધાન થયું. પછી સેકન્ડ ગ્રુપ જે હતું 108 થી 113, મોક્ષ માર્ગનું ક્રમસર નિરૂપણ, બરાબર છે, જેમાં 113માં છેલ્લે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એની વાત આવી, એની વ્યાખ્યાની વાત આવી, બરાબર છે. તો હવે શું આવશે? તો હવે 114 થી 118 આ કઈ ગાથાઓ છે? તો કે આ પ્રેરણાત્મક ગાથાઓ છે પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવા માટેની. પણ આજે આમાં આગળ આપણે એન્ટર થાય એની પહેલાં, ગઈકાલે જે આપણે 113મી જે કેવળનાની જે ગાથા હતી એની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ દ્રષ્ટાંત હતું જે ચૂકાઈ ગયું હતું, પણ મારો પ્રયત્ન છે કે જેટલું પણ ગુરુદેવ જે ઇમ્પોર્ટન્ટ લીધું હોય એ આપણે બધું કવર થઈ જાય. મેં એક દ્રષ્ટાંત સાહેબે લીધું કે એક યુવાન ચાલતો જતો હોય છે અને એના ઉપર ઈંટ પડે છે અને એકદમ ગુસ્સો આવે છે અને એ ગુસ્સા કે ક્યાંથી પડી, એટલે એ મકાન પર ઉપર જાય છે જોવા માટે કે કોને આ નાખી. તો એટલો બધો ગુસ્સામાં હોય છે કે હવે જેને મારી એને હું મારું અને એને બતાવી આપું કે આવી રીતે, એના ગુસ્સામાં અને ખુમારીમાં હોય છે. હવે જ્યાં એ ઉપર પહોંચે છે ને તો અગાસીમાં એ કોઈક પહેલવાન હોય છે, એકદમ તગડો પહેલવાન, અને આમ કસરત કરતો હોય છે. એને કસરત કરતાં કરતાં એનાથી આ ઈંટ પડી ગયા છે. તો જ્યારે એને જોયે છે તો પહેલવાન એને સામે કહે છે, હવે ક્યું આવ્યા? તો એને જોતાની સાથે ઓલો કહે છે કે નહીં નહીં, એ તો મેં ઈંટ લોટા નહીં કોયા હું, એટલે હું પાછી આપવા માટે આવ્યો છું. એટલે સાહેબે આ દ્રષ્ટાંતને કઈ રીતે ઘટાવ્યું છે? તો કે આ જે યુવાન જે છે ને એ કર્મ છે, એ કર્મ સામે ત્રાટકવા માટે આવે છે. પણ જો આપણે આપણી આત્માની દશા પહેલવાન જેવી કરી દે તો કર્મ પણ કાંઈ કરી શકે નહીં, એ પણ ખરી પડે. અને સાહેબે ખાસ આમાં કીધું હતું કે તમે એમ નહીં સમજતા કે બસ આમ ખાલી એક વખત કહી દીધું એટલે કર્મ ચાલ્યા જશે, કર્મ પણ સામે રિટાલિએટ કરશે, અર્થાત એ પણ સામે પ્રતિશોધ કરશે. તો આપણે આપણા આત્માનું બળ વધારવું જોઈએ. અને આના પછી ગુરુદેવે એક જ્ઞાનીની દશા કેવી હોય છે એના માટે બતાવ્યું હતું, દ્રષ્ટાંત આપ્યું હતું કે બેમ્બુ હોય, હા, બાંબુ, હા, અને એનો પડછાયો કોર્ટયાર્ડમાં એટલે કે આંગણામાં પડતો હોય. તો કે પડછાયો પડે છે આંગણામાં, પણ એ પડછાયાને કોઈ ધૂળ ચીટકતી નથી, બરાબર છે કે નહીં? આમ દેખાય કે નહીં આમ ક્લિયર કે આ પડછાયો કોના ઉપર છે? તો કે જમીન ઉપર છે, પણ જમીનની ધૂળ ચીટકતી નથી. એવી રીતે જ્ઞાની સંસારમાં હોવા છતાં એમને કંઈ સ્પર્શતું નથી. સો આ બે દ્રષ્ટાંત બાકી હતા એ લઈ લીધા એટલે આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આગળ વધીએ, લિંક જોઈએ. સંબંધ, પહેલો પોઈન્ટ, આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ સમજાવ્યા પછી શ્રી ગુરુ ત્રીજું ગ્રુપ એટલે કે ગાથા 114 થી 118 શરૂ કરે છે, જે સંપૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ સંબંધી પ્રેરણાત્મક છે. બીજો પોઈન્ટ, અનાદિકાળથી આત્મા સ્વભાવથી વિરુદ્ધ વિભાવમાં પ્રવર્તી રહ્યો છે. શું આત્મા સ્વભાવથી, જો શુદ્ધતા એનો સ્વભાવ છે, પણ એનાથી વિપરીત અશુદ્ધ ભાવો એ શું કરે છે? સેવી રહ્યો છે. અને કેવી રીતે? અનાદિકાળથી. તો આ અનાદિકાળનો વિભાવ શું કરવાથી દૂર થાય અને તે દૂર કરવામાં કેટલો કાળ વ્યતીત કરવો પડે તેનો ઉત્તર સંક્ષેપમાં આપતા શ્રી ગુરુ દ્રષ્ટાંત દ્વારા, એક સરળ દ્રષ્ટાંત દ્વારા સંક્ષેપમાં કહે છે. શું કહે છે? કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કોટી એટલે કરોડો, સ્વપ્ન એટલે સપનું, જાગ્રત થતા જાગી જતા, શમાય, શમાય એટલે દેખાતું બંધ થઈ જાય અથવા તો અદ્રશ્ય થઈ જાય, તેમ વિભાવ. હવે અહીંયા વિભાવ એટલે શું? વિભાવ એટલે ભ્રાંતિ અથવા અશુદ્ધ ભાવ. તેમ વિભાવ અનાદિનો, અનાદિ એટલે જેનો કોઈ આદિ નથી, શરૂઆત નથી, એટલે ઇન શોર્ટ અનંતકાળથી. તેમ વિભાવ અનાદિનો, અશુદ્ધ ભાવો અનંતકાળના, જ્ઞાન થતા દૂર થાય. જ્ઞાન એટલે શું? અહીં સમ્યક જ્ઞાન, આત્મ જ્ઞાન. જ્ઞાન એટલે આત્મજ્ઞાન. ખાસ સાહેબજી આ ચોખવટ કરી હતી કે ભલે આ ગાથા કેવળજ્ઞાન પછી છે, તો જનરલી એમ થાય ને આપણને કે હવે કેવળજ્ઞાનની વાત આવી ગઈ આગળ તો અહીંયા જ્ઞાન એટલે આ કેવળજ્ઞાન હશે, પણ સાહેબજીએ ખાસ આ ચોખવટ કરી કે આ આત્મજ્ઞાનની વાત છે. કારણ કે પૂજ્ય શ્રી અંબાલભાઈએ પણ એમના વિવેચનની અંદર જે આ સંક્ષિપ્ત અર્થનું જે કર્યું છે ને એમને, તો એની અંદર પણ અહીંયા જ્ઞાન એટલે એમને આત્મજ્ઞાન તરીકે લીધું છે. તો આ અશુદ્ધ ભાવ અનાદિકાળના છે, પણ તે કેટલા ઝડપથી આ કર્મનો નાશ કરી શકે તે માટે આ એક સુંદર દ્રષ્ટાંત અહીં સ્વપ્નનું આપેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ, પહેલી લાઇનમાં ઉપમા આપી છે, દ્રષ્ટાંત આપ્યું છે, અને બીજી લાઇનમાં કેવી રીતે અને કેટલા સમયમાં, બરાબર. એટલે બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કેવી રીતે અને કેટલું ઝડપથી કેટલા સમયમાં. અને એટલા માટે જ આવી વાત જેમાં આવે એ પ્રેરણાત્મક ગાથાઓ કહેવાય છે. એટલે ભલે આત્મા પૂર્વે અનાદિકાળથી અશુદ્ધ ભાવમાં અથવા તો અશુદ્ધ દશામાં એનો વીત્યો, પણ એ અશુદ્ધિ ટાળવા માટે એટલો જ અનંતકાળ લાગશે એવું નથી. ભૂતકાળ ભલે અનંતકાળ ગયો વિભાવ સાથે, પણ ભવિષ્યકાળ પણ અનંતકાળ લાગશે એ વિભાવને ટાળવા માટે એવું નથી. અને એ કઈ રીતે સમજો, બહુ સુંદર આ એક સ્વપ્નનું એક દ્રષ્ટાંત આપ્યું છે કે સ્વપ્ન ભલે લાંબા કાળનું હોય, તેનો નાશ થતાં અર્થાત એને અદૃશ્ય થતાં લાંબો કાળ નથી થતો, જાગ્રત થતાની સાથે જ તે પૂરું થાય છે, એનો અંત આવે છે. અને આ અંત માટે સાહેબે કીધું પૂરું થાય છે, અંત આવે છે એટલે શું, તો કે અદૃશ્ય થઈ જાય છે. જો સ્વપ્નનું એક જગત હોય બરાબર ને, અને એમાં કેટલું સત્ય લાગતું હોય, પણ જ્યાં આપણે જાગીએ છીએ તો એ સ્વપ્નું ગયું ક્યાં, ક્યાં છે, તો કે અલોપ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. એવી રીતે જ વિભાવો આ જે ભ્રાંતિ હતી આટલા વખતની, જે અશુદ્ધ ભાવ હતા, એ શું થાય છે, અદૃશ્ય થઈ જાય છે, અલોપ થઈ જાય છે. એક વખત દર્શન મૌન્ય કર્મનો નાશ થયો એટલે કે આત્મજ્ઞાન થયું એટલે આ કાર્ય થાય છે. અને આ આખી જે પ્રક્રિયા છે સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ સુંદર એક ફેક્ટરીનું એટલે કે કારખાનાનું દ્રષ્ટાંત આપ્યું કે કારખાનાની અંદર મશીન હોય, મશીન એટલે યંત્ર, તો એ મશીનને એક વખત શરૂ કર્યા હોય અને એમાં ઉત્પાદન થતું હોય, તો કોઈવાર કલાકો, દિવસો, મહિના, વર્ષો સુધી એ ચાલ્યા કરે જો એને બંધ ન કરી તો, બરાબર. હવે સપોઝ એમ ધારો કે 12 વર્ષ સુધી આ સતત ચાલે છે, બરાબર છે, તો એ મશીનને ચાલતા બંધ કરવા કે રોકવા માટે કેટલો સમય લાગશે, શું કહેશો તમે? અરે 1 સેકન્ડમાં બંધ કરી દઈએ, કારણ કે સ્વિચ બંધ કરતા, સ્વિચને ગુજરાતીમાં ચાપ કે, હા તો ચાપ એટલે કે હું સ્વિચ જ કહું છું, સ્વિચ બંધ કરતા, પાવર ઓફ કરતા, અને સાહેબજી તો કીધું કે 1 સેકન્ડ પણ નહીં, સ્વિચ ઓફ કરતાની સાથે તત્ક્ષણમાં મશીન બંધ થઈ જાય છે, બરાબર છે કે નહીં, એને સેકન્ડ્સ પણ લાગતા નથી. પછી સાહેબ બીજું દ્રષ્ટાંત આપી દીધું કે સ્પેસ ક્રાફ્ટ હોય, અવકાશયાન જે આપણે કહીએ ને, કરોડો રૂપિયા ખર્ચી એની પાછળ ખર્ચ્યા હોય, અને સપોઝ ધારો કે એમાં કંઈક બગડી જાય, તો એ લોકો પ્રયત્ન કરે કે અહીંથી જ એને રિપેર કરી શકે, પણ જો હવે એ રિપેર થઈ શકે એમાં જેને મોટું નુકસાન થાય, તો શું કરે, એને બ્લાસ્ટ કરવામાં આવે, એને ફોડી નાખવામાં આવે, તોડી નાખવામાં આવે, તો એને કરતાં કેટલી વાર લાગશે, તો કે તત્ક્ષણ અહીંયા એ લોકો નક્કી કરે અને સ્વિચ દબાવે એટલે ત્યાં એ અવકાશયાન નાશ પામે છે. તો કર્મોને નાશ થતાં કેટલી વાર લાગશે, વિભાવોને નાશ થતાં કેટલી વાર લાગશે, તો કે તરત નાશ થશે. તો જેમ કારખાનામાં આ યંત્ર હોય, મશીન હોય, એ ગમે ત્યારે બંધ કરી શકાય, એ પોતાના હાથમાં છે. રાત્રે 2 વાગે પણ બંધ કરવું હોય ને, તો એના માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. એક નાનો છોકરો પણ, હા, જેને પપ્પુ કહીએ ને, એ પણ બંધ કરી શકે છે. પપ્પુ ભલે ફેક્ટરી નાખી ન શકે, એ ફેક્ટરી ઊભી ન કરી શકે, પણ એને ખબર હોય કે સ્વિચ ક્યાં છે અને એને કઈ રીતે બંધ કરવાની, એને નીચે કરવાથી બંધ કરે, ઉપર એટલું એને જ્ઞાન હોય તો એ શું કરી શકે છે, તો ક્યાં? અને સાહેબજી આ પપ્પુનું દર્શન શેના માટે આપ્યું? કારણ કે 8 વર્ષનો બાળક પણ દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન પામી શકે એવી વાત આવે છે. એટલે સાહેબે દ્રષ્ટાંત આપ્યું કે બસ એને ખબર હોવી જોઈએ શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, તો 8 વર્ષનો બાળક પણ કેવળ જ્ઞાન પામી શકે છે. તો એવી રીતે આ જે કારખાનું સતત ચાલી રહ્યું છે એને તત્ક્ષણ બંધ કરી શકાય છે. હવે સાહેબજી એટલું સુંદર રીતે આ જે આખું જે ઉપમા અથવા તો જે દ્રષ્ટાંત છે એને આત્મા સાથે સરખાવ્યું છે. તો કે આત્મા પણ, ચેતન પણ એક મશીન જ છે, એક તંત્ર છે. અને જેમ મશીનની વાત કરીએ સતત, એમ આ પણ સતત ચાલી રહ્યું છે. શું કરી રહ્યું છે? સતત કર્મબંધ કરી રહ્યો છે. કીધું ને, આત્મા કર્મનો કરતા છે. આપણે જોયું કર્મનો કરતા છે, કર્મનો ભોગતા છે, અને આ કર્મથી મુક્તિ થઈ શકે છે. અને અત્યારે આપણે ક્યાં ચાલી છે અત્યારે? તો કે આ મુક્તિના ઉપાય વિશેનું અત્યારે આ સેક્શન ચાલી રહ્યું છે. તો કર્મનો કરતા એ છે ચેતન તંત્ર. હા, આ જે મશીન છે એ એવું સતત ચાલી રહ્યું છે, એવું સતત કર્મબંધ કરી રહ્યું છે કે વિચાર કરો, સૂતા હો ને ત્યારે પણ કર્મબંધ ચાલે છે. સાહેબે તો એક અદ્ભુત વાત કીધી કે એનેસ્થેશિયા જ્યારે ડૉક્ટર આપે ત્યારે તો કેવો માણસ બેશુદ્ધ થઈ ગયો છે, તે વખતે પણ આ તંત્ર, આ મશીન, ચેતનનું જે મશીન છે એ કર્મબંધની પ્રક્રિયા ત્યારે પણ સૂતા પણ ચાલે છે, એને બેશુદ્ધ કર્યો હોય ત્યારે પણ ચાલે છે. કારણ કે એનેસ્થેશિયા છે શું? તો કે આ ઇન્દ્રિય જે મેસેજ, જે સંદેશા આપે છે એ બસ એ માત્ર સ્ટોપ કરવામાં આવે છે, એને અટકાવવામાં આવે છે. બાકી અંદર જે ચેતન તંત્ર તો છે એ સતત ચાલી રહ્યું છે, નોન સ્ટોપ. બરાબર છે? તો પછી સાહેબે આને આપણે વધારે ઊંડાણથી સમજી શકીએ કે આ ચેતન તંત્ર કઈ રીતે કામ કરે છે, આ ચેતનરૂપ મશીન જે છે કઈ રીતે કામ કરે છે, એના માટે બંને વચ્ચેની તફાવત બતાવ્યો, ડિફરન્સીસ. તો કે પેલું જે મશીન છે ને એ બંધ કરવું હોય ને તો કોઈને પણ સોંપી શકાય. હા સાહેબ, કે તમે રાત્રે 2 વાગે ત્યાં ફોન કરો ને વોચમેનને કહો ને કે ભાઈ તું સ્વિચ બંધ કરી નાખજે, તો એ કરી શકે. અર્થાત એ કોઈને સોંપી શકાય, ડેલિગેટ કરી શકાય. પણ આ જે મશીન ચાલી રહ્યું છે ને સતત દિવસ રાત, એ કોઈને કહેવાથી થશે નહીં, સદગુરુ પણ કરી શકશે નહીં, એના માટે સ્વપુરુષાર્થ જ કરવો પડશે. અચ્છા, બીજો પોઈન્ટ શું કીધો? કે જળ મશીન જેના માટે ડિઝાઇન કરવું હોય, જેના માટેની રચના થઈ હોય, એ જ કાર્ય કરી શકે. જેમ કે કોઈ લોખંડના સ્પેરપાર્ટ બનાવવાનું હોય તો એ મશીન, એ હવે કોઈને મન થાય એ ચાલો ને આપણે હવે આ સ્પેરપાર્ટ ઘણા બનાવ્યા, આપણે કપડાં બનાવીએ, ચાલો આની અંદરથી 3 મહિના હવે કપડાં બનાવાય, નહીં થઈ શકે. જે માટે એની રચના થઈ છે એ જ ઉત્પાદન એમાંથી નીકળશે, એ સિવાય બીજું કાંઈ નહીં. બહુ લિમિટેડ સ્કોપ, એટલે શક્યતાઓ બધી બહુ મર્યાદિત છે. હવે ચેતન તંત્ર એટલે ચેતનરૂપી મશીનની વાત જોઈએ. તો કે આ કેવું છે, ગજબનું છે કે બંને કરી શકે છે. ક્રોધરૂપી વિભાવ પણ કરી શકે છે અને ક્ષમાભાવ પણ ઉત્પન્ન કરી શકે છે. તદ્દન વિરુદ્ધ, એક બાજુ ક્રોધ અને બીજી બાજુ ક્ષમા, એક્ઝેક્ટ ઓપોઝિટ, વિરુદ્ધ એ થઈ શકે છે. કારણ કે ક્રોધ શું છે? એ ચેતનનું વૈભાવિક પરિણમન છે. અને ક્ષમા શું છે? તો કે સ્વાભાવિક પરિણમન છે. તો કે આવું વૈભાવિક અને પરિણામ, વૈભાવિક અને સ્વાભાવિક પરિણમન કરવું, એની પસંદગી કોના હાથમાં છે? તો કે ચેતનના હાથમાં, મારા હાથમાં છે. માન રૂપી દુઃખ, હેટ અને હેટ્રેડની વાત કરી હતી ને, કોઈ મારું માન, અહંકારને કોઈ ઠેસ પડે તો આ માન જાગી શકે છે. એની સામે સદગુરુના બોધ વડે અને બોધને અમલમાં મૂકવાથી વિનમ્રતા, લઘુતા પ્રગટાવી એ કોના હાથમાં છે? તો કહેવાના. અને એટલા માટે કીધું ને, ચેતન જો નિજભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજભાનમાં કરતા કર્મ પ્રભાવ. બરાબર ને? એટલે કોઈ વ્યક્તિએ સાહેબજીને યુએસએથી લખ્યું હશે, એમને ગુરુદેવને સાંભળ્યા હશે, અને એક વાત ગુરુદેવની એમને બહુ સ્પર્શી ગઈ કે એમને શું કીધું કે હું જીવનમાં બધું ચેલેન્જ તરીકે જોતો હતો, બધા પડકાર છે, બધા પ્રોબ્લેમ છે. અને સાહેબજી કીધું કે જીવનમાં પડકાર ચેલેન્જ નથી, ચોઇસીસ છે, અર્થાત પસંદગીઓ છે. એટલે શું? તો કે જીવનમાં પ્રતિકૂળતાઓ હોઈ શકે, પણ પસંદગી, સુખી થવું કે દુઃખી થવું, એ કોના હાથમાં છે? તો કે પસંદગી પોતાના હાથમાં છે. અને આપણા અંદરના જે ભાવો છે એના ઉપરથી ખબર પડે કે આપણે સાચી પસંદગી કરી છે કે નહીં. આખી જિંદગી ખોટી પસંદગી કરે અને પછી દુઃખી થાય અને પછી શું કરે? જગતને દોષ આપે. એટલે સાહેબજી અહીંયા કીધું, બે મોટા પાપ જીવનમાં, અપરાધ કો તો અપરાધ, શું છે? એક, બધા માટે બીજાને દોષ આપવો, બ્લેમિંગ અધર્સ. અને જે સારું થાય, જે સારું હોય, એ બધાનું શ્રેય પોતે લેવું. એટલે સાહેબે અહીંયા એક વાત કીધી કે કોઈની આઈડિયા હોય, સરસ આઈડિયા આપણને ખબર પડી હોય, કીધી હોય, અને પોતાના નામે આપણે એ સજેશન આગળ આપી દઈએ, તો એ કીધું ને તો આ બીજાનું શ્રેય, આ પાપ છે. કોકનું શ્રેય પોતે લઈ લેવું, એના ક્રેડિટ, એનું ક્રેડિટ પોતે લઈ લેવું એ કાર્યનું. તે વ્યક્તિનો નામ ઉલ્લેખ તો થવો જ જોઈએ, એમ કહીને સાહેબે આ બતાવ્યું કે આ કેવી વૃત્તિ હોય છે આપણા અંદરમાં, કાં તો બીજાને દોષ આપવાનો અને કાં તો જે સારું થાય એનો બધો શ્રેય પોતે લઈ લેવો. તો ચેતન તંત્ર, તંત્ર સમજાય છે ને કે મશીન જ બોલું, તો કે આ મશીન જે છે એ મશીનની ડિઝાઇન, એની રચના શું છે? તો કે ભાવો માટે થઈ છે. પણ તે ભાવોની પસંદગી કોના હાથમાં છે? તો કે આપણા હાથમાં છે. જેવા વિચાર આપણે અંદરમાં નાખશું ને એવા ભાવ બહાર નીકળશે. જો નકારાત્મક વિચાર નાખ્યા તો અશુદ્ધ ભાવો નીકળશે. હવે નકારાત્મક વિચારો આપણે કર્યા કરે અને પછી આપણે શું કરીએ? અરે શાંતિ નથી, શુદ્ધિ નથી જીવનની અંદર, ક્યાંથી હોઈ શકે? એની અપેક્ષા આપણે ન રાખી શકીએ. પણ જો સાચો પુરુષાર્થ કરીએ, સત્પુરુષાર્થ જો આપણે કરીએ, તો જે શક્તિ મિથ્યાત્વમાં વપરાય છે એ જ શક્તિ સેના માટે યુઝ થઈ શકે? તો એ રૂપાંતરિત થઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે એવી શક્તિ. તો આ જે છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રનો પુરુષાર્થ જો કરે તો તત્ક્ષણ કાર્ય થઈ શકે છે. સાહેબજી કીધું, હવે અહીંથી ગાથાની શરૂઆત થાય છે. આ તો આ બધું સેના માટે હતું? આ આખી સમજણ માટે કે શું કરે છે આત્મા, આત્મારૂપી મશીન, અને એમાં વૈભાવિક પરિણામ સ્વાભાવિક, અને એની પસંદગી કોના હાથમાં છે? તો કે મારા હાથમાં છે. જોઈએ, અત્યંત સરળ દ્રષ્ટાંત વડે પરમપદે સમજાયું કે આખી પ્રક્રિયા જે છે, આખો ક્રમ જે છે, સમ્યક દર્શનનો પુરુષાર્થ, રૂપાંતરણ, અને એના થકી સિદ્ધપણું પ્રાપ્ત કરવું, તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું. તો કે સમ્યક દર્શનથી કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ, આ વાત સ્વપ્ન જગતના દ્રષ્ટાંત વડે સમજાવવામાં આવ્યું છે. સ્વપ્નમાંથી જાગ્રત થવાના દ્રષ્ટાંત વડે, હા, સમ્યક દર્શનથી કેવી રીતે થાય છે આપણું કલ્યાણ? તો કે જ્યારે કોઈ વ્યક્તિ ગાઢ નિદ્રામાં નથી હોતો, જો ગાઢ નિદ્રામાં તો કોઈ એકદમ એટલી સુષુપ્તિ છે કોઈ, પણ ગાઢ નિદ્રામાં નથી અને જાગ્રત પણ નથી. જાગ્રતમાં શું છે? ચેતન મન જે આપણું હોય છે ને એ સક્રિય હોય છે, કોન્શિયસ માઇન્ડ. પણ જ્યારે આપણે એકદમ ગાઢ નિદ્રામાં ન હોય અને પૂર્ણ જાગ્રત પણ નથી, ત્યારે શું છે? તો કે આપણું અવચેતન મન છે, જે સબકોન્શિયસ માઇન્ડ છે, એ શું છે? એ સક્રિય હોય છે, બરાબર ને? અને જ્યારે એ અવચેતન મન સક્રિય હોય છે ત્યારે સ્વપ્ન અવસ્થા કહેવાય છે. કારણ કે આ સ્વપ્ન અવસ્થા કેવી છે? તો કે ત્યાં જાગૃતિ પણ નથી અને સુષુપ્તિ પણ નથી. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા, બરાબર છે? અને ત્યારે શું થાય છે સ્વપ્ન અવસ્થામાં? વી યુઝ હિઝ ફેન્ટસીઝ, એટલે પોતાની કલ્પનાઓને ગૂંથી અને સ્વપ્ન જગતમાં એવું લાગે કે બધું જ સત્ય છે. કેમ સત્ય લાગે છે ખબર છે? કારણ કે એ સ્વપ્ન જોનાર એ સ્વપ્નનો એક ભાગ છે, બરાબર, એની અંદરનો એક એક પાત્ર ભજવે છે. અને જ્યાં સુધી આ જાગ્રત ન થાય ત્યાં સુધી આ સ્વપ્નનું મિથ્યાપણું સમજાતું નથી, એકદમ સત્ય ભાસે છે. તો એક એ સ્વપ્નનો એક ભાગ છે. પછી કરે છે શું? કલ્પનાઓ ગૂંથી, અને એ કલ્પના કઈ રીતે ગૂંથે છે? બધી જે અતૃપ્ત વાસના હોય ને, જે દબાવી દીધી હોય, ઈચ્છા હોય પણ દબાવી દીધી, એટલે અતૃપ્ત વાસનાઓ, એના વડે કલ્પનાઓ ગૂંથી અને સ્વપ્ન જગત. એટલે સાહેબે કીધું બે પ્રકારના સ્વપ્ન છે. ઘણા સ્વપ્ન અર્થવાળા પણ હોય છે, જેમ કે માતા ત્રિષ્ઠા દેવીને જે આવ્યું હતું, હા 14 સ્વપ્ન આવ્યા, તો એની પાછળનો અર્થ છે. અને ઘણા સ્વપ્ન કેવા હોય છે, અર્થહીન. એના માટે સાહેબે ઘણા વર્ષો પહેલાં સાધના ભટ્ટીમાં એક દ્રષ્ટાંત આપ્યું હતું, એની વાત કરી હતી કે કોઈ વ્યક્તિ કે કેવું, અહીંયા જે વાત કરી ને કે અતૃપ્ત વાસનાઓ જે હોય જે અંદરમાં પડી રહી હોય, એટલે એક વ્યક્તિની વાત કરી કે કોઈ બગીચામાં એ બેઠો છે બાકડા ઉપર, અને કોઈ એક સ્ત્રી, સુંદર સ્ત્રી બાજુમાં આવીને બેસે છે, અને એ બિચારો વિચારતો હોય છે કે હું કઈ રીતે વાત કરું, ક્યાંથી શરૂ કરું, એ અવઢવમાં હોય છે. અને એ જે સ્ત્રી હોય છે ને, એને પોલકા ડોટ્સ એટલે આમ સફેદ સફેદ ઓલા હોય ને એવા એવા એવું એને સ્કર્ટ પહેર્યું હોય છે. હવે એની બહુ ઈચ્છા હોય છે એની સાથે વાત કરવાની, પણ એ હજી પ્રયત્ન કરે તો એ ચાલી જાય છે, એટલે એ ઈચ્છા પૂરી થઈ નહીં. પછી થોડીક વાર પછી કોઈક હાથીને જોયે છે, બરાબર છે, અને આવા ઘણા પ્રસંગ બને છે. રાત્રે સૂવે છે ત્યારે સપનામાં શું આવે છે, તો કે એક હાથી પોલકા ડ્રેસ પહેરીને સ્કર્ટ પહેરી, એટલે સાહેબ અહીંયા શું કીધું કે આ વિચિત્ર સપનો કેમ આવે છે, કારણ કે આ તૂટલું ફૂટલું બધું આપણે ક્યાં નાખીએ છીએ, અવચેતન મનમાં આ બધો કચરો નાખીએ છીએ, અને જેનું આપણે પ્રતિક્રમણ નથી કરતા. જો પ્રતિક્રમણ કર્યું હોય ને તો એ ભૂસાઈ જાય, પણ એવું બધું કચરો નાખીએ છીએ અને પછી એનું શું પરિણામ આવે છે કે આપણને આવા અર્થહીન સપના, પોલકા ડોટ્સ વાળો હાથી આવી જાય છે. તો સ્વપ્ન ઘણા પ્રકારના હોય છે, કોઈ થોડા સમય માટે હોય, કોઈ લાંબા સમય માટે. ઘણા કહે ને કે આજે આખી રાત સપના જોયા, એટલા બધા સપના જોયા હોય કે હવે નાસ્તો કરીને પાછો બિચારો સૂઈ જાય, કારણ કે ઊંઘ જ ન થયું હોય બરોબર, ગાઢ નિદ્રા ન થયું હોય ને. અને સાહેબે કીધું કે લાંબા સપના હોય, કુંભકર્ણની વાત કરી કે એને ઇન્દ્ર પાસે ઇન્દ્રાસન માગવાનું હતું, એના બદલે ભૂલથી નિદ્રાસન માગી લીધું, તેનાથી શું થયું, તો કે 6-6 મહિના સુધી સૂતો રહે. તો સાહેબ કે હવે એનું સપનું કેટલું લાંબુ હશે, કોઈ 6-6 દિવસનું પણ લાંબુ હોઈ શકે, 5-6 દિવસનું પણ હોઈ શકે. તો હવે આ જે વાત કરી, સ્વપ્નની જે વાત કરી, એ સ્વપ્ન દશામાં કેવું નુકસાન થાય છે, આ એના માટે કહું છું કે આપણે લિંક સમજાવવી જોઈએ. ગુરુદેવે આપણને આના પછી આ દ્રષ્ટાંત શેનું આપ્યું, તો આના પછી શેનું દ્રષ્ટાંત આવ્યું, તો કે દેવલોકમાં કેટલું દુઃખ હોય, કેટલું દુઃખ હોય, તો કે મરણ વખતે આખી જિંદગીમાં એક જ વખત, અને મૃત્યુ કઈ રીતે થાય, તો કે છીક ખાય અને મૃત્યુ થાય, કારણ કે બીજો તો કોઈ રોગ છે નહીં એમને, નથી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે કોઈ હાર્ટ એટેક આવે ને મરે. હા, તો દેવનું કેવું છે, તો કે એનું આખી જીવનમાં એક જ દુઃખ છે, શું, કે જ્યારે મૃત્યુ આવે ત્યારે છીક આવે અને દે છૂટે. હજારો વર્ષ એમાં કેટલી બધી શાતાવેદનીય, કેટલી અનુકૂળતા કે એક વખત છીક આવે અને એનું આયુષ્ય પૂરું થાય, પણ આટલું બધું સુખ હોવા છતાં આપણા અંદરમાં જે માને છે ને, સુખ હોય તો શાંતિ હોય જીવનમાં તો પછી આપણે ધર્મ કરી શકે. અહીંયા શું કીધું, આટલું સુખ હોવા છતાં પણ એક વખત પણ આત્મા યાદ આવતો નથી, આવું બની શકે કેમ, તો કે આ માન્યતા જે છે કે સુખ હોય, શાંતિ હોય તો હું આત્માનું કાર્ય કરીશ, તો કે એવું નથી, આટલી અનુકૂળતા હોય છતાં પણ કર્યું નહીં. હવે જો લિંક જોજો, તો આ વાત કરી કે ભાઈ ગમે એટલી અનુકૂળતા હોય છતાં પણ ધર્મ થાય, આત્માનું કાર્ય કરી શકે એવું જરૂરી નથી, માન્યતા શું છે એના ઉપર બધું ડિપેન્ડ છે. કેવું છે, તો કે એક ભાવમાં પ્રોફેસર હતો, કેવી એની વાકછટા, કેવા કેવું બોલે, અને બીજા ભાવની અંદર બોબડો બને, બોલી પણ ન શકે. એક ભાવમાં કરોડપતિ મનુષ્ય હોય અને બીજા ભાવમાં એ ડુક્કર બને. મનુષ્ય ભાવમાં હોય ત્યારે પૌત્ર પ્રત્યે એટલો બધો પ્રેમ, એટલો બધો રાગ, એટલું બધું મમત્વ, કે બીજા ભાવમાં એ કૂતરી બને તો એટલો જ રાગ, એટલો જ પ્રેમ એને શેના માટે હોય, એના ગલુડિયા માટે હોય. એટલે સાહેબજી અહીંયા શું પોઈન્ટ કીધો, કે વૃત્તિઓ બદલાય છે, વૃત્તિઓ બદલાતી નથી, પાત્ર બદલાય છે. કીધું ને, પૌત્ર નથી આ ભાવની અંદર, હવે શું છે, તો કે હવે ગલુડિયા છે, તો એના પ્રત્યે આવો. એટલે સાહેબે અહીંયા સમજાવ્યું, અને પછી આ કેવી વૃત્તિ, આ કેટલું મમત્વ, કે ભૂંડના ભાવમાં પણ એને ભૂંડણી પ્રત્યે એટલો બધું પ્રેમ જાગે, એટલો બધું મમત્વ જાગે છે, કે એને કોઈ એક્ટ્રેસ હોય ઐશ્વર્યા રાય જેવી એ પણ ન જોતી, એને ભૂંડણી જ જોઈએ છે. ચક્રવર્તી બને તો એને એની રાણી જોઈએ, દેવ બને તો એની દેવી પ્રત્યે એટલો પ્રેમ. એટલે શું કીધું, પરિભ્રમણ ચાલ્યા જ કરે છે, પાત્રો બદલાય છે, વૃત્તિઓ બદલાતી નથી. ક્યાંથી સ્ટાર્ટ કર્યું તું? આ સ્વપ્નદશાથી સ્ટાર્ટ કરી હતી આ વાત. અને પછી અહીંયા વાત આવી કે આ ક્યારે અટકે તું? કે સદગુરુની પ્રાપ્તિ થાય અને અંદરમાં ભવે ખેદ જાગે. અને સાહેબજી ફરી જયવીરાયને યાદ કર્યા હતા કે તવ્વયણ સેવણા, તારા વચનોની, તારા આજ્ઞા અરદનનું પાલન કરું, તવ્વયણ તારા વચનોની સેવના, સેવા કરું. અને શું થાય? તો કે જો સદગુરુની પ્રાપ્તિ થાય તો લાંબા કાળનું જે આ સ્વપ્ન હતું, જે આપણે જોયું ને ક્યાં ક્યાંથી ભટકી ભટકીને કેવું પરિભ્રમણ થયું, તો એ તેને ક્ષમાતા વાર લાગતી નથી. ભલે કરોડ વર્ષનું હોય એ જાગ્રત થતાં જ ક્ષમાય છે. અને કેટલી કેટલા સમયમાં? તત્ક્ષણ જાગ્રત થતાં તે સ્વપ્નનો નાશ થાય છે. ક્ષણ માત્રમાં, સાહેબે કીધું ફ્લેશ ઓફ સેકન્ડમાં નાશ થઈ ગયા. આત્મજ્ઞાન જો થયું તો આ વિભાવ નાશ પામે છે. તો શું થાય છે? તો કે સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે જે અનાદિકાળથી જે વિભાવ હતો, જે ભ્રાંતિ હતી અને અશુદ્ધ ભાવો, જો વિભાવ શબ્દ અહીંયા આવે ને એટલે ભ્રાંતિ અને અશુદ્ધ ભાવ આપણને યાદ આવવું જોઈએ, એ અનાદિકાળનો તત્ક્ષણ આત્મજ્ઞાન વખતે જાગ્રત થતા એટલે આત્મજ્ઞાન થતા એ નાશ પામે. શું થાય છે આત્મજ્ઞાનમાં? તો કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે મિથ્યાત્વ જાય છે અને અનંતાનુબંધી કશાય જે અશુદ્ધિ હતી એ હવે જાય છે. આ અને કેટલી આ મોટી અશુદ્ધિ, આ અશુદ્ધ ભાવો ગયા એટલે શું થાય છે? તો કે ત્રણ ભાવ અથવા તો મેક્ઝિમમ 15 ભાવની અંદર મોક્ષ, મુક્તિ. અને જો તીવ્ર પુરુષાર્થ કરે તો એક ભાવમાં, અને પુરુષાર્થ જરાક મન થયો તો ત્રણ અથવા તો મેક્ઝિમમ વધુમાં વધુ 15 ભાવની અંદર. એટલે સાહેબજીએ કીધું કે સમ્યક દ્રષ્ટિ જીવ જે છે એ આમ વર્ચ્યુઅલી એટલે કે ખરું જોતા જોવા જાઓ તો પરિભ્રમણનો અંત એનો આવી ગયો છે. કોઈ ભવ વિના, કોઈ એને ભય નથી ભવનો, કારણ કે જન્મ તેહના અલ્પ. એટલે શું આનો સાર છે? કે સ્વરૂપ પ્રત્યે જાગ્રત થાય, આત્મજ્ઞાન જો થાય તો અનાદિકાળથી જે આ મિથ્યાત્વ હતું, ભ્રાંતિ હતી અને અશુદ્ધ ભાવ હતા, અનંતાનુબંધી કશાય, તે શું થાય છે? એનો નાશ થાય છે. અને સાહેબજી આખી લિંક બતાવી કે આ દરેક ગાથા ઇન્ટરવોવન એટલે એકબીજા સાથે સંકળાયેલી છે. કઈ રીતે? તો કે હવે અહીંયા આની પ્રેરણા આપીને એટલે 16 અને 17માં શું આવશે? તો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ, સાચું સ્વરૂપ શું છે એ સમજાવવામાં આવશે. હા, અને ત્રિકાળ સ્વભાવ શું છે એની સમજણ આવશે. એના ઉપર જો દ્રષ્ટિ કરે તો જન્મ તેના અલ્પ. અને એના ઉપરથી 118માં કહેશે કે આવું તારું શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. એમ કરીને પ્રેરણા આપે છે કે તું જો આની એના ઉપર વિચારણા કરશે, શું વિચાર કરશે તો પામી જશે. એટલે જ આ ને ગાઢ મો નિદ્રા સાથે સરખાવ્યું છે. શું? તો કે ગાઢ મો નિદ્રામાં સૂતો છે તેથી શું થાય છે? દેહ તે હું, શરીર તે હું, એટલે પછી આ મારા ભાઈ બહેન, આ મારું કુટુંબ, પછી આ મારું ઘર, આ મારી ગાડી, ગાડી ઉપર કોઈ ચાનો કપ મૂકી દે, ચાનો ગ્લાસ મૂકી દે તો મગજ છટકી જાય. તો આ શું થયું? તો કે હું અને મારું આ એક સ્વપ્ન અવસ્થા છે. ક્યારથી ચાલે છે? અનાદિકાળથી. ક્યારે નાશ થાય? તો કે પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જાગ્રત થાય, આત્મજ્ઞાન થાય એટલે આ નાશ થાય. રૂમમાં અંધકાર છે ઘણા વર્ષોથી છે, એક પ્રકાશ થયો જ્ઞાન, એમ પ્રકાશ થવાથી, જ્ઞાન પ્રકાશ થવાથી અનાદિકાળનું તત્ક્ષણની અંદર એ નાશ પામે છે. કીધું આપણે કેવા છે? તો કે આપણે અજ્ઞાનના કારણે અંધ છે. કઈ રીતે અંધ છે? તો સાહેબે પોલનું દ્રષ્ટાંત આપ્યું. તો પોલ એટલે શું? તો કે જે ઓલું ખબર છે, ઓલું કબરમાં લઈ જવા માટે પેલા એક પેટીમાં મૂકે શબને, અને પછી ને કબર એટલામાં ઉતારે જમીનમાં. તો એ જે પેટી હોય ને એને બાંધવા માટે કપડું હોય એને પોલ કહેવાય. તો કે આ આવું પોલ તમારા આંખ સામે આવી ગયું છે, તમને બાંધી દેવામાં આવ્યું છે, એટલે તમને સત્યનું દર્શન થતું નથી. સત્ય એટલે તમારું મન, તમારી બુદ્ધિ આ અજ્ઞાનરૂપી પોલથી ઢંકાઈ ગયું છે, બરાબર છે? પણ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે સત્ય શું કરે? સત્યનો જ્યારે ફટકો પડે છે ત્યારે આ જે કપડું હતું ને એ ફાટી જાય છે. અને શું થાય છે? ત્યારે એ અનુભવ થાય છે, અહેસાસ થાય છે હું કોણ છું. અને આ થવાથી શું થાય છે? આ નાશે, આજે અજ્ઞાન ગયું એનાથી શું થાય છે? તો કે તત્ક્ષણ હું કોણ છું એ સમજાય છે, અને પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, જગત પ્રત્યેની આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પછી પોતે કોણ લાગે છે, આ જે શરીર જે હતું એ શું લાગે છે એને? એક એક્ટર લાગે છે, જાણે કોઈક નાટકનું પાત્ર ભજવતા ને એવી રીતે. અને પછી સાહેબજી એમાં એમની વાત કરી હતી કે આસ્થા અને આશના એટલે એમના બેનની બે ડૉક્ટર્સ છે, જોડકી છે, બે ટ્વિન સિસ્ટર્સ છે. તો એની વાત કરી તો કે એ લોકો જ્યારે 93માં એમનો જન્મ થયો ત્યારે આ રંગમંચ ઉપર મામાની એન્ટ્રી થઈ, કારણ કે એની પહેલાં મામા નહોતા, ગુરુદેવ ગુરુદેવ હતા, એમને એમની બેનની ડૉટર્સ થઈ એટલે તેઓ મામા થયા, બરાબર ને? એટલે કે અને પછી હવે એકાદ વર્ષ પહેલાં એમના લગ્ન થયા ત્યારે સાહેબજી એમને કીધું કે હવે હું એક્ઝિટ કરું, હવે મામા એક્ઝિટ કરે, જો હું ને મામા, કારણ કે એક એક્ટરનું એક પાત્ર હતું, હવે એ એક્ઝિટ કરે, હવે બધી મારી જે ફરજ હતી તમારા પ્રત્યેની એ પૂરી થઈ ગઈ, તમને સારું પાત્ર મળી ગયું, તમારા લગ્ન થઈ ગયા, હવે મામા એક્ઝિટ કરે. કેવું સુંદર આ દ્રષ્ટાંત! અને સાહેબજી પોતાનો આજે આખો અનુભવ જે શેર કરે છે એટલે આપણે કેવું આમ તરત પકડાઈ જાય. અને કેવું કીધું કે આ શું છે, આ જગત એક રંગમંચ છે, તો એમાં એક્ઝિટ અને એન્ટ્રી, પણ આ બધામાં આ રોલમાં હું કોણ છું? આઈ એમ અ પ્યોર સોલ વિથ અ સ્પેસિફિક રોલ, આ એક હું પાત્ર ભજવું છું, બાકી હું કોણ છું? હું શુદ્ધાત્મા છું. આવું ક્યારે થાય? જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે. ચાલો ગાન કરીએ આપણે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા ક્ષમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય.